તમે ગમે એમ પછી પાણી સાટે આમ તેમ કરો તો ઓલો ડાક તો દેખાય દેખાય ને દેખાય. આથી પછી મહારાજ કેટલું સ્પષ્ટ સંતો લખે, આ તો સર્વના સ્વામી છે એક, એમ જાણે તે પરમ વિવેક. એ પરમ વિવેક છે આ મહારાજ એવા એક જ છે, આવું બીજું કોઈ જ નથી. મેં આ વચન છે ને આમ આમ ઉલટ રીતે સમજાવવાનો પ્રયાસ કર્યો છે. પહેલો છેલ્લો પ્રશ્ન લીધો, પછી હું પહેલો પ્રશ્ન લઈશ. પહેલો પ્રશ્ન કઈ જવા નથી દેવાનો, પણ પહેલો પ્રશ્ન વ્યવસ્થિત તો સમજાય કે આપણને છેલ્લો પ્રશ્ન પહેલો હાથમાં આવે. છેલ્લો પ્રશ્ન જો હાથમાં ન આવે ને તો આપણે એ કર્મને સત્ય કરી બતાવીએ. પહેલા પ્રશ્નની અંદર કર્મ સત્ય જેવું દેખાય એમ, કે વ્યક્તિ કર્મની અંદર આધીન બને, માને સારા કર્મ કરે તો વ્યક્તિ મુક્ત બની જાય એમ પહેલા પ્રશ્ન ઉપરથી વ્યક્તિને ફલિત થયા આવે. અને કેવળ એક સાધન માત્રથી, પુરુષ પ્રયત્ન કરવા માત્રથી જીવાત્મા મુક્ત સ્થિતિને પામી જાય એવું ઉલટ ન સમજાય જાય, એટલે પહેલો બીજો પ્રશ્ન મેં સમજાવ્યો, એને સમજાવવા પ્રયાસ કર્યો. બીજો પૂરો નહીં સમજાવું, હવે પહેલા ઉપર જઈશ. પણ આ તો કેવળ અણસાર મેં લીધો કે મહારાજ જે સમજાવે છે બરાબર સમજીએ. મહારાજ પુરુષ પ્રયત્નરૂપી સાધન બતાવી રહ્યા છે, યદ્યપિ એ પુરુષ પ્રયત્નરૂપી સાધન એ આશ્રયથી અલગ નથી, પ્રથમના 33માંથી અલગ વાત નથી, બંને વાત એક મેક જ છે. કેવળ અહીં કલ્યાણની વાત નથી, કલ્યાણની સાથે સાથે મહારાજની પ્રસન્નતાની પણ વાત સમાયેલી જ છે. હવે મહારાજ શું કહે છે જીવાત્માને શુદ્ધ કરવા માટે, એને હવે આપણે બરાબર સમજીએ. મહારાજ કહે આ દેહની અંદર જેમ જીવ રહ્યો છે એવી રીતે, દેહની અંદર જેમ જીવ રહ્યો છે એવી રીતે ઇન્દ્રિયો અંતસ્કરણ બધા રહ્યા છે, એની સાથે સાથે કામ ક્રોધ લોભ આ બધા વિકારો પણ જીવની અંદર રહ્યા છે. મહારાજ કે જીવ બહુ જ બળ્યો છે, મહારાજ કે જીવ બહુ જ બળ્યો છે. કાયાનગરનો રાજા છે, યદ્યપિ કોઈક એની એવી ભૂંડી પ્રકૃતિ હોય, એનાથી એવા કોઈ તીક્ષ્ણ કર્મ થયા છે, કામ ક્રોધ લોભ સ્વાદ સ્નેહ માન આદિકના, એના એના જીવની અંદર પાશ બેસી ગયા છે પાશ. એને લીધે એ પોતાના જીવને એવો જ માની બેઠો છે કે હું તો કામી જ છું, હું તો ક્રોધી જ છું, હું તો લોભી જ છું, હું તો સ્વાદ્યો જ છું, હું તો માની જ છું એમ એને હા પડી ગઈ. અને ભક્તજનો સજા ત્યારે થાય જીવને જ્યારે હા પડી જાય, બરાબર સમજો, સજા ત્યારે થાય જ્યારે હા પડી જાય. કોઈકે ખૂન કર્યું દાખલા તરીકે, સમજાય, ખૂન કર્યું, પણ એ ખૂનની સજાને ક્યારે થાય, જ્યારે હા પડે અને સાબિત થાય કે આ ગુનેગાર છે, પછી એને ફાંસીની સજા મળે યા તો જન્મ ટીમ મળે. ખૂની હોવા છતાંય, ખૂની હોવા છતાંય જ્યાં સુધી સાબિત ન થાય કે ખૂની છે દોષિત છે ત્યાં સુધી એને કોઈ દાડો સજા થતી નથી. એમ જીવની અંદર દોષ હોવા છતાંય પોતે એમ ન માની લે કે હું આવો દોષે યુક્ત જ છું, ત્યાં સુધી હજુ એને માથે સજા નથી, હજુ એ ઠેકડો મારીને બહાર નીકળવા માટે સમર્થ છે. પણ જે દિવસે એને હા પડી જશે, હું તો આવો જ છું, એમ હું તો ક્રોધી જ છું, હું તો માની જ છું, હું તો કામી જ છું, પછી શું થાય ખબર, કોર્ટમાં એક પર હા પડી જાય પછી કેસ હાલવાનું થઈ જાય બંધ, સમજાય, પછી સીધી સજા જ હોય, પછી છૂટવાનો કોઈને ઉપાય નથી, એને પોતાની સંકલ્પ નથી હવે હું છૂટી શકીશ. એમ જીવને જ્યારે હા પડી જાય કે હું આવા દોષયુક્ત છું, એટલે એનો કેસ થઈ જાય ચાલતો બંધ, પછી એ દોષમાંથી છૂટવાના ઉપાયો પણ થઈ જાય બધાય બંધ, બધા જ ઉપાય બંધ. પછી મારી અંદર જે કામ નામનો દોષ છે, ક્રોધ નામનો દોષ છે, માન નામનો દોષ છે, લોભ નામનો દોષ છે, એના માટે મારે શું કરવું જોઈએ, એની કોઈ જ તજવીજ કરતો નથી. એ તો કેસમાં ફેસલો ના આવે ત્યાં સુધી આ વકીલ રાખીએ તો સારું કે આ રાખીએ તો સારું, આ વકીલ રાખીએ તો સારું, કોઈની લાગવગ રેખીએ તમે છૂટા થાય એ બધા પ્રયાસો કરે પણ ક્યાં સુધી ફેંસલો ન આવે ત્યાં સુધી. એમ જીવાત્મા અનેક વિધ ઉપાયો કરે, દોષ દાખલા તરીકે હોય તો ઉપવાસ કરે, વ્રત કરે, કોઈને દંડવટ કરે, કોઈને પ્રાર્થના કરે, બધું જ કરે, પણ ક્યાં સુધી એના જીવની અંદર એમ છે કે હજી હું જીતી જાય છે, સમજાય છે, હજુ આ દોષને હું જીતી જાય એવું જ્યાં સુધી હૃદયમાં હોય ત્યાં સુધી એ બધી ભાવના હોય. જે ઘડી એમ થઈ જાય કે હું હવે નહીં જીતી શકું, પછી પ્રાર્થના બંધ, વ્રત ઉપવાસ બંધ, તૈયારીઓ તમામ બંધ. જેમ એકવાર ફેંસલો આવી જાય પછી વકીલ રાખવાનું બંધ, કોઈની લાગવગ બંધ, બધું જ બંધ, એમ બધું બંધ થઈ જાય છે. મહારાજ કે જીવને જ્ઞાનાશ નથી હોતો કે કઈ બારીમાંથી કેમ છટકી શકાય એમ છે. મહારાજ કે જેમ કાયદામાં બધી જ બારીઓ છૂટવાની, ગમે તેવો ગુનેગાર હોય તેમાંથી છૂટવાની બારીઓ હોય જ. જેણે કાયદો ઘડ્યો છે એણે જ બારીઓ ગોતી છે, એમ જેણે દોષને પ્રેર્યા છે, દોષને પ્રેર્યા છે મીન્સ પછી નત્ર એમ થાય ભગવાને દોષ પ્રેર્યા એમ નહીં, દોષને પ્રેર્યા છે. માને કે જે દોષ અંદર આવ્યા છે એ માયા, જેણે દોષને પ્રેર્યા એ માયા, એ માયા જાણે છે કે મારો આ ભલે ગુલામ હોય તેમ છતાંય પણ આની અંદર કંઈક એવો અંકુશ જે ભગવાનનો દાસ બની શકે એમ છે. એટલે માયાએ પણ એવી બારીઓ તો રાખી છે જીવને પોતાના પંજામાંથી છટકવા માટે, પણ જીવને જ્યારે હા પડી જાય એટલે એમ લાગે કે હવિવામાંથી છટકી શકીશ નહીં, અને નહીં છટકી શકું એમ લાગતાની સાથે પછી વ્યક્તિ વધારે ને વધારે દોષમાં ઊંડો 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 ગરકાવ થતો જાય છે, બહાર નીકળવાનો કોઈ જ પ્રયાસ કરતો નથી. અને પછી તો ઇન્દ્રિય અંતસ્કરણ તમામ હાંઢ બની જાય છે. અને બીજી વાત, આ જે જીવ છે એ નિર્દોષ છે, સમજાય છે, એ નિર્દોષ છે. ગુનેગાર તો ઇન્દ્રિય અંતસ્કરણ છે, પણ સજા કોને ભોગવી પડી? જીવને. બરાબર સમજ્યો. જ્યાં સુધી જીવ હા ન પાડી દે, જ્યાં સુધી હા ન પાડી દે કે હવે મારાથી દોષ નહીં જીતાય, ત્યાં સુધી હજી ઇન્દ્રિય અંતસ્કરણ થોડા થોડા ડરે, થોડા થોડા ડરતા ડરતા કાર્ય કરે. પણ એકવાર એને ખબર પડી જાય કે જીવે હા પાડી દીધી છે, પછી તો ઇન્દ્રિય અંતઃકરણ હાંઢ થઈ જાય. જેવી રીતે કોઈના ઉપર ખૂનનો આરોપ આવ્યો હોય, એ વ્યક્તિ નિર્દોષ હોય, ખૂન બીજાએ કર્યું અને કેસ ચાલતો હોય, ત્યાં સુધી જેણે અસલી ખૂન કર્યું છે એ ડરતા રહે. શું ડરતા રહે? રખે ને ઓલો નિર્દોષ સાબિત થશે તો, રખે ને ઓલો નિર્દોષ સાબિત થશે તો. પણ જે દિવસે ખબર પડી જાય કે આ જે દોષિત સાબિત થઈ ગયો અને એને ફાંસીની સજા ફરમાવી દીધી, પછી અસલી જેને ખૂન કર્યું એને કઈ ડર ખરો? હે, એને પછી ડર રહે એની? ખબર પડી ગયા આને સજા થઈ ગઈ માટે હવે કઈ આપણે સામે આવે એમ નથી. એમ ઇન્દ્રિય અંતસ્કરણ એ ખૂની છે, ગુનેગાર છે, જીવને માયાની અંદર પહેરનાર છે. જીવ તો બિચારો નિર્દોષ છે, પરંતુ એકવાર એ સ્વીકારી લે કે હું ખુદ ગુનેગાર છું, ખુદ દોષિત છું, એટલે ઇન્દ્રિય અંતસ્કરણ હાંડ થઈ જાય મહારાજ કે, પછી જીવનું કશું ચાલવા દે નહીં. અને પછી તો જીવી કાયાનગરનો રાજા હોવા છતાંય હાવ દુબળો થઈ જાય, પછી એનું કોઈ માને નહીં. મહારાજ કે જેમ કોઈક રાજા હોય અને બુદ્ધિ વિનાનો હોય, પછી એના ઘરના કોઈ માને નહીં, એની ખબર એની થોડી ઘણી આજુબાજુની પબ્લિક સિટી પડે, પછી એ માનતી બંધ થઈ જાય, પછી પૂરા પ્રાંતમાં ખબર પડે, પછી કોઈ એનું માને નહીં, અને કોઈ માને નહીં, પછી રાજા ઉદાસ થઈને બેસી જાય. એમ જીવ જ્યારે હા પાડી દે, કેદીને એકવાર સજા થઈ જાય, પછી ઉદાસ થઈને બેસી જાય. જેલમાં બેઠો હોય તો ઉદાસ, એને કોઈ આશા જ નથી હવે હું છૂટી શકીશ. એને ખબર છે હવે તો કાલ અથવા તો પરમ દિવસે મને ફાંસીની સજા મળવાની છે, પછી એને કોઈ જ આશા નહીં. પછી એને કોઈ મળવા આવે તો એને જોવું ગમે નહીં, એની સાથે બોલવું ગમે નહીં. એને ખબર છે હવે મારો વિનાશ છે. એમ મહારાજ કે કાયાનગરનો રાજા એવો જીવ જ્યારે હારને કબૂલ કરી લે છે ત્યારે પછી નિરાશ થઈ જાય છે, પછી એનો કોઈ ઉપાય બતાવે તો એ હા પડે, અને પછી એને અંતે જ્યારે પણ જાગતી નથી, સંપૂર્ણ પરમાત્માના માર્ગ થઈ કે ઉદાસ બની પરમાત્માનો માર્ગ પડતો મૂકી અને અન્ય માર્ગે ચાલતો થઈ જાય છે. માટે મહારાજ કે ભગવાનનો ભક્ત ઉદાસ ન બને, ગમે તેવા કામ ક્રોધ લોભાદિક વિકારો હોય તોય પણ હિંમત ન હારે, રાજનીતિને ભણે, પણ રાજનીતિ ભણવામાં શું મહારાજ કીધું? બહુ સરસ વાત મહારાજ બતાવી, રાજનીતિ ભણે આશરો લે, પણ કોનો? પરમેશ્વરનો. ગમે તેવા દોષ હોય તો મનમાં વિચાર કરે, અરે ગમે તેવા દોષ હોય તો શું થઈ ગયું, દોષ હું કાઢીશ, મને કોનો આશરો છે? મને પ્રગટ પુરુષોત્તમનો આશરો છે, મને મળ્યું છે કોણ? એમ કેદી હોય અને એને ખબર પડે કે મેં જે વકીલ રાખ્યો છે, સમજો બરાબર વાતને, એને ખબર હોય કે મેં જે વકીલ રાખ્યો છે આ શહેરનો ટોપ લેવલનો વકીલ છે, આજ સુધી એને કોઈ દી હાર કબૂલ કરી નથી, માટે આ કેસમાં નહીં હારું, એટલું એના હૃદયની અંદર તો એને કેટલો કેફ હોય, કેટલો કેફ હોય. ગુનેગાર હોવા છતાં એને કેફ હોય છે કે હું નથી હારવાનો, ભલે ત્યારે જેલમાં રહ્યો, એના મનમાં શું, ભલે ત્યારે જેલમાં રહ્યો, મહિનો કે બે મહિનો મારે જેલમાં રહેવાનું છે. અરે બે મહિને તો જે દિવસે એ કોર્ટની અંદર કેસ જશે તે દાડે મારો વિજય જ છે અને હું નિર્દોષ સાબિત થવાનો છે, મને કોઈ સજા થવાની નથી. એટલે કેફમાં હોય છે એ, કેવળ એક સારો વકીલ મળે ને એને કેફ હોય કે મને સજા નહીં થાય, ભલે હું ગુનેગાર હોઉં તો નહીં થાય. તો જેને આ પુરુષોત્તમ નારાયણ ઓળખાય, કદાચ કોઈ દોષ હોય તો એને કેફ કેમ ન હોય કે મને સજા નહીં થાય, હું નિર્દોષ સાબિત થાય છે, નિર્દોષ સાબિત થાય. આ પુરુષોત્તમ નારાયણના કેફથી હું તમામ દોષને ટાળી શકીશ, તમામ દોષ થકી મુક્ત થઈ શકીશ. અને ભક્તજનો બહુ સ્પષ્ટ સમજો, પરમાત્માના દઢ આશરા સિવાય, એનો દ્રઢ મહિમા સિવાય, એની દ્રઢ ઉપાસના સિવાય જીવ કોઈ દી દોષ થકી મુક્ત થઈ શકતો નથી, નથી, નથી. શિક્ષાપત્રી ભાષ્યની અંદર મૂળજી બ્રહ્મચારીનું નામ જ્યારે લખ્યું, નિષ્ઠિક બ્રહ્મચારી આવું જ્યારે મહારાજ શતાનંદ સ્વામી જ્યારે લખ્યું, મહારાજ જ્યારે ઉલ્લેખ કર્યો ત્યારે શતાનંદ સ્વામીને ક્વેશ્ચન કરવામાં આવ્યો છે, સ્વામી તમે આમ કેમ લખો છો? નિષ્ઠિક બ્રહ્મચારી ગૌરકળી કાળની અંદર તો કોઈ નિષ્ઠિક બ્રહ્મચર્યનું પાલન ન કરી શકે, શાસ્ત્ર માત્ર એમ કહે છે. સ્વામીને આવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, વાંચ્યો ભાષ્ય, સ્વામી શાસ્ત્ર માત્રનો એવો ઉલ્લેખ છે કે કળીકાળની અંદર કોઈ બ્રહ્મચર્ય દ્રઢ કરીને રાખી ન શકે. અને આ જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે શતાનંદ સ્વામી પ્રશ્નને ઉલાળી નાખ્યો, સ્વામી કે શું વાત કરો છો, એ તો વિમુખ જીવને માટેની વાત છે કે નિષ્ઠિક બ્રહ્મચર્ય પાલન ન કરી શકે, બાકી પ્રગટ પરમાત્માનો જેને શરણાગતપણું છે અને દ્રઢ ભગવાનનો જેને આશરો છે એ તો ઘોર કળી કાળની અંદર બ્રહ્મચર્ય પાળી શકે, આટલું જ નહીં પોતે તો પાળી શકે પણ પોતાના યોગમાં આવેલાને પણ નિષ્ઠિક બ્રહ્મચર્ય વેત્તા પુરુષ બનાવે છે, એના પ્રસંગમાં આવે નિષ્ઠિક બ્રહ્મચારી બની જાય. શું તમે વાત કરો છો, એ તો જેને ભગવાનનો આશરો નથી એને માટેની વાત છે. એમ દોષ ત્યાં સુધી ન ટળે જ્યાં સુધી પરમાત્માનો દ્રઢ આશરો ન હોય. મહારાજ કહે એમ નહીં માનશો, મારો જીવ આવો હલકટ છે અથવા તો આ દોષ થકી હું મુક્ત થઈ શકું તેમ નથી. મુક્તાનંદ સ્વામી બહુ સરસ પ્રશ્ન કર્યો. મુક્તાનંદ સ્વામી ખરેખર સત્સંગની માં તે માં છે, આવો માં જેમ વાત્સલ્યથી પોતાના સંતાન સુખી થાય ઈચ્છા કરે છે, વાત્સલ્ય ભાવથી પોતાના પુત્રનો પોતાના બાળકનો ઉછેર કરે છે, એ મુક્તાનંદ સ્વામી વાત્સલ્ય ભાવથી મુક્તિને પંથે મોક્ષને પંથે આપણો ઉછેર કર્યો છે. જેમ માં ઈચ્છે મારું બાળક સ્વચ્છ બને એમ સ્વચ્છ બને, એ મુક્તાનંદ સ્વામી પણ હંમેશા વિચાર કર્યો છે આ અમારા આશ્રિત એવા સ્વચ્છ બને, કામ ક્રોધ લોભ આદિકથી એ દોષથી રહિત બને કે જેને કારણે પરમેશ્વરની મૂર્તિના સુખની અંદર ગરકાવ થઈ શકે. ભક્તજનો ક્યારેક ક્યારેક અમુક વાત બહુ મહત્વની હોય છે. ભગવાનની પ્રાપ્તિમાં ભગવાનના સાધુ ખરેખર એનો બહુ જ મહત્વનો ફાળો છે, કારણ કે સાધુને માની ઉપમા આપીએ છીએ, બહુ સમજીને માની ઉપમા આપીએ છીએ. પિતા હોય ને, પિતા એ બાળકને રમાડે, પ્રેમથી પાસે રાખે, ખોળામ બેસાડે, માથા પર હાથ ફેરી બધું કરે, પણ ક્યારે કરે ખબર? ટીપટોપ માં કરીને ખોળામ મૂકે ને ત્યારે, સમજાય? ટીપટોપ કરવાનું કામ કોનું છે? માનું છે. નવડાવે, દોડાવે, પેલો રડે, અરે એની માના વાળ ખેંચે, ક્યારેક તો માને ગાળ પણ દઈ દે, પણ એની મને એક જ સ્થાન છે, મારો બાળક સ્વચ્છ બને, એના પિતાની ગોદમાં રમે એવો બને. એમ સાધુ છે ને એ મુમુક્ષને નવડાવે તોડાવે, શેનાથી? દોષ જે અંદર ઘૂસી ગયા છે ને એને સાફ કરવા માટે. સમ, દમ, ક્ષમા, શાંતિ, ઉપાસના, ભક્તિ, ધર્મ આદિકના ગુણો સમજાવી નવડાવી ધોડાવી તૈયાર કરી ભગવાન સ્વામિનારાયણ રૂપી બાપના ખોળામાં આપે મહારાજ, અને રમાડો. આ રમાડવા જેવો છે, અને ભગવાન ત્યારે જ રમાડે છો એવો થાય ત્યારે. એવમ ચોખ્ખા બાળકને પિતા રમાડતા હોય અને એમાં એકી બીકી કરી જાય તો આ લઈ જા લઈ જા લઈ જા, ફરીને એની માના હાથમાં જ આપે. ભગવાન તો ત્યારે સ્વીકારે, સ્વચ્છ હોય ગોબરાને ભગવાન રાખતા નથી, ગોબરાને તેની માં હાચવે છે, એની માં સ્વચ્છ કરે છે. એમ ગોબરા જીવને તો સાધુ હાચવે છે. સ્વામી વાતમ લખ્યું સ્વામી કે ભળવા જેવા જીવને ભાવડા, ભાવડા જેવા જીવને લઈ અને સાધુ જ્ઞાન આપી આપીને પેલા માણસ કરે છે, અને ભક્ત બનાવીને પરમાત્માને અર્પણ કરે છે. સ્વામીના શબ્દો છે, વાતમ લખ્યું, અને ખરેખર વાત સાચી છે. સાધુ જીવાત્માને ગમે તેમ ઉલટ સુલટ સમજાવે, ક્યારેક આ મુમુક્ષ ન પણ ગમે. હું ઘણી ફેરી કહું છું કે સાધુ છે ને નકટા છે. તમને કદાચ આમ જલ્દી એમ લાગશે કે સમજી માં આવું સાધુ માટે કહો છો, હું સાચું કહું છું, સાધુ નકટા છે. નકટો કોને કહેવાય ખબર છે તમને? જગતમાં છે ને કોઈ વ્યક્તિ કોઈકને કામ છે, એટલે તું આમ કરીએ, પેલો ન જાય ના પાડે મારે નથી કરવું, તોય ફ્રી વાર કેટલા કરીએ ને જાણતો, તોય પેલો ન કરે, હાથ આઠ ફેરી પેલો સિંધે ને તોય ઓલો ન કરે, તોય સિંધે જ રાખે, અને છેવટે ઓલો શું કે તને કેટલી ફેરી કીધું મારે નથી કરવું, નકટો છે, વારે વારે કીધી કીધી કરી છો, તે દસ વાર પેલો ના પાડે ને તોય આ કઈ કઈ જ કરે, એને શું કહેવાય? નકટો. એ મુમુક્ષ અને સાધુ કઈ કઈ જ કરેલા, તું આમ કર આમ કર, આવી રીતે મહારાજ ધાર, આવી રીતે શુદ્ધ થ, આમ કર, આવેસન મૂકી દે, અનેક વાર કહે, ઓલો ન કરે તો કહી જ રાખે, એમ કરે કે ન કરે એમ કહી જ રાખે. નકટાપણું રાખીને એ ભલે મને પોહાઈ કે, પણ મારે તો એ મારા પરમેશ્વરની ગોદમાં રમે બસ એવો શુદ્ધ કરવો છે, મારા પરમાત્મા મારો માલિક એને સ્વીકારી લે બસ મારે એને એવો કરવો છે. એટલે શાસ્ત્ર માત્રમાં સંતની બહુ જ મહત્તા કીધી છે, અને ભક્તો આ વાત ઉપર એવું સાબિત થાય એ જ સંતની મહાનતા હોઈ શકે કે જે સંત જીવાત્માને સંપૂર્ણ શુદ્ધ કરી અને પરમાત્માના ચરણારવિંદની અંદર સોંપી દે, પરમાત્માની ગોદની અંદર સોંપી દે, અને જીવાત્માને પરમાત્મા ખેલાવે, પ્રેમથી ખેલાવે, એવું શુદ્ધ જે બનાવે એ સંતની મહાનતા છે. અને એવા સંત ઉપર પરમાત્મા બહુ જ રાજી થાય, અને એવા સંત માટે જ મહારાજ કેમ સાધુ મમ હૃદય, સાધુ મારું હૃદય છે, એવા સાધુ માટે ભગવાન સ્વામિનારાયણ શબ્દ મૂકે કે હવે તો જન્મ ધારણ કરવાનું કોઈ નિમિત્ત નથી, પણ મનમાં એમ થાય છે કે ફરીવાર જન્મને ધારણ આવા સાધુની મધ્ય કરીએ. એવા સાધુ માટે મારા શબ્દ વાપર્યા છે મધ્યના 48માં, લાગઠ નહીં, લાગઠ જો વાપર્યો હતો ને તો 47મું લખત નહીં, કે સારા સારા લુગડા લત્તાની લાલચે, ખાધા પીધાની લાલચે, મોટા સાધુ ભેગો રહેતો એને તો સાધુ જ ન જાણવો, એને તો કૂતરા જેવો જાણવો, લબાડ જેવો જાણવો, એ મહારાજના શબ્દ છે, સાધુ માટે જ વાપર્યા છે બે શબ્દ, સાધુ માટે સમજાય છે. આવા સાધુની મધ્ય જન્મને ધારણ કરી એ શબ્દ મારા સાધુ માટે જ વાપર્યા, લબાડ અને કૂતર્યા જેવો છે એ શબ્દ પણ મહારાજે સાધુ માટે જ વાપર્યા છે બે શબ્દ. એ સાધુને મહારાજ સ્વીકારે છે, એને માટે મહારાજ એમ કે સાધુ મમ હૃદય, જે સંત પોતે પરમાત્માની ગોદમાં ખેલી શકે એવો શુદ્ધ થાય, અને મુમુક્ષને પણ એવો શુદ્ધ કરીને પરમાત્માને અર્પણ કરે. મુક્તાનંદ સ્વામી સત્સંગની માં છે, અમને ગૌરવ છે, કારણ કે મુક્તાનંદ સ્વામી આ સત્સંગને ક્યાંથી જીડ્યા? સરદારમાંથી જીડ્યા, એ તમને ખબર છે. જન્મ ધારણ કર્યો અમરાપરમાં, પણ સત્સંગમાં પ્રવેશ કર્યો સરદારમાંથી, કારણ કે પહેલો મેળાપ ગુરુ રામાનંદ સ્વામીની સાથે સરદારમાં થયો. આકાશવાણીએ કીધું, મુકુંદ મરીશ નહીં, સરદાર જા, તને સાચા સદગુરુ મળશે. અને મુક્તાનંદ સ્વામી સરદારમાં આવ્યા, રામાનંદ સ્વામી મેળાપ થયો. એ મુક્તાનંદ સ્વામી મહારાજને હાથ જોડ્યા, મહારાજ બિચારો મુમુક્ષ કલ્યાણ ઈચ્છતો હોય અને રાજનીતિ ન આવડતી હોય એને કેમ શીખવી. મહારાજ સરસ કીધું, એમાં મહારાજ પ્રથમ બતાવ્યું પરમાત્માનું મહાત્મ્ય સારી પેઠે સમજે. સારી પેઠે, સારી પેઠેનો અર્થ શું થયો? ભગવાની ભગવાન એમ એમ જ હોત તો મહારાજ એમ કહેત કે ભગવાનનું મહિમા સમજે એમ નહીં. ભગવાનનું મહાત્મ્ય સારી પેઠે સમજે, જેવા છેવા પહેલા તો સમજે. જેને રાજનીતિ શીખવી હોય, દોષ થકી જેને પર થવું હોય, એને પ્રથમ ભગવાન સ્વામિનારાયણ જેવા છે એવા સમજવા. અને નંદ સંતોએ જેવા છે એવા સમજાવવા માટે બહુ જ દાખલો કર્યો છે. સમય મળે ને ત્યારે શાસ્ત્રો ખોલો, વાંચો. નિષ્કળંક સમયે પણ તમે ખોલજો. પુરુષોત્તમ પ્રકાશની અંદર બહુ સરસ વાત લખી, એ આદિ બહુ અવતારી રે, તે તો અવતારીના નિર્ધારી રે, પણ સર્વે રીતે સુખકારી રે, તે તો પુરુષોત્તમ અવતારી રે. આ પુરુષોત્તમ નારાયણ એ સર્વ અવતારના અવતાર, તે પોતે પધાર્યા છે આજ રે, અક્ષરધામના ધામી મહારાજ રે. અક્ષરધામના ધામી પુરુષોત્તમ નારાયણ અનંત કોટી બ્રહ્માંડના અર્તા કરતા આટલું કહીએ તો ઓછું કહેવાય એવા પુરુષોત્તમ નારાયણ આજ પધાર્યા છે. એનો મહિમા સારી પેઠે સમજે. રાજનીતિ શીખવામાં પહેલા મહિમા સારી પેઠે સમજે અને પછી મનને વશ કરે. મન વશ કેમ થાય? તો મહારાજ કે મહિમા સમજ્યા પછી મૂર્તિનું ધ્યાન કરે. ભક્તજનો આમાં આપણી બહુ જ કચાય છે, બેમાં કચાય છે. ઉપાસનામાં ઘણી કચાય છે. ઉપાસના હરખી થયા પછી હજુ ભગવાનને ધારવામાં એ મૂર્તિ સંભારોમાં ઘણી જ કચાશ રહી જાય છે, ધાર્યું પરિણામ નથી મળતું. ઘણા લોકો એમ કે અમે આમ સમજીએ છીએ મહારાજને, તેમ છતાંય કેમ દોષ નીટળતા હોય? તો ન ટળે એનું કારણ હોય તો આ છે. જેવા છે અમારને સમજી આપ્યું છે, મૂર્તિને ધારી હૃદયમાં બેસાડ્યા નથી. માટે ભગવાનનો ભક્ત પહેલા સંપૂર્ણ મહિમા સમજે અને પછી મૂર્તિને વારંવાર સંભાળે રાખે. બસ વારંવાર સંભાળે રાખે. મહારાજ કે એનું ચિત્ત પરમાત્માની મૂર્તિમાં આશક્ત કરે. કેવું આશક્ત કરે? તો કે જેમ કામી સ્ત્રીને વિશે, સ્ત્રીને વિશે જેમ કામી પુરુષનું ચિત્ત આશક્ત થઈ જાય, જેમ ધનને વિશે લોભીનું ચિત્ત આશક્ત થઈ જાય, જેમ અન્ન વિશે ભૂખ્યાનું ચિત્ત આશક્ત થઈ જાય, એમ ચિત્તને આશક્ત કરીને પરમાત્માને મૂર્તિની સાથે એક મેક કરે. ક્યારેક ક્યારેક તો સંકલ્પ કરો કે આપણે આટલા વર્ષ સુધી જગત બહુ જ સંભાળ્યું અને એના ફળરૂપે આપણા અંતઃકરણમાં કેવું વર્તે આપણને ખબર છે, તો હવે આપણે છે ને 15 દિવસ એવું કરીએ કે બસ એકલા ભગવાન જ સંભાળીએ. પણ તમે અગાઉથી આમ છે ને આમ આના જેવું કરી નાખ્યું છે, એમ નક્કી કરી નાખ્યું કે આપણને ભગવાન સાંભળે જ નહીં, આપણાથી થાય જ નહીં, આવું નક્કી કરી નાખ્યું. લો, આપણાથી ભગવાન યાદ આવે જ નહીં. અરે પણ શું કામ એમ માનો છો એમ યાદ આવે? દાખલો તો કરો. મહારાજ કે દાડે દાખલો કર્યો ન તમને દીઠાણું, કે દાડે દાખલો કર્યો ન દેખાણું. હકીકત આપણી તૈયારી ઓછી છો. એક સૌરાષ્ટ્રમાં બિલા નામનું ગામ છે. દાદા જો કે ધામમાં જ હતા, એને બહુ મુમુક્ષ હતા, મુક્ત પુરુષ હતા. એક દાડો કે સ્વામી, હું સવારમાં વચનામૃત વાંચતો હતો અને એમાં મહારાજે પ્રથમના 20મા વચનામૃતમાં કીધું કે જે પોતાના સ્વરૂપને નથી જોતો એ અજ્ઞાનીમાં અજ્ઞાની છે, ગેલામાં ગેલો છે, નીચમાં નીચ છે, મૂર્ખમાં મૂર્ખ છે. પછી આગળ આવ્યું શુકાનંદ સ્વામી કે મહારાજી કે પોતાના હાથની વાત છે જોવું તે. મહારાજ કે દાડે દાખલો કરી ન દીઠ્યું. એ ભગત જે મને વાત કરી તમને કહો કે સ્વામી, મને એવો સંકલ્પ થઈ ગયો કે મહારાજે એમ કહે છે કે ભક્તની ગાફલાએ કરી નથી દેખાતું, એણે દાખલો નથી કર્યો માટે નથી દેખાતું, બાકી મહારાજ તો આત્માએ દેખાડવા તૈયાર છે અને આત્માને વિશે પરમાત્માના દર્શન કરવા માટે તૈયાર છે, પણ આપણી તૈયારી જ નથી. અને સ્વામી, મને હૃદયમાં છેવડો વછેટી ગયો કે અત્યાર સુધી મહારાજના દર્શન ન થયા તો મારી કચાશથી ન થયા. અને સ્વામી, મેં ઠેરાવ કર્યો કે આજ મહારાજના દર્શન ન થાય ત્યાં સુધી આ પૂજા પરથી ઊભું નથી થવું. કે અને એકાકાર વૃત્તિ કરીને માંડ્યો સ્વામી, 1.5 કલાક જ્યાં થઈને ત્યાં મહારાજ મને દર્શન થયા. તમે કલ્પના કરો 1.5 કલાકમાં. અને આ કાંઈ વાયકા કરેવા દાદા નહોતા, કોઈને ન કહેતો, તો એક સાધો જાણીને કીધું મને કે સ્વામી આ વાત મેં કોઈને નથી કીધી પણ તમને કહું છું કે મારા મનમાં ઝણઝણાટી વછૂટી ગઈ, કેમ દર્શન ન થાય, એમ આપણી ગાફલાઈ છે. અને 1.5 કલાક જે એકાકાર વૃત્તિ કરીને ત્યાં મહારાજના તેજની મધ્ય મને દર્શન થયા. અતું કરવું નહીં કાંઈ, અને ક્યાંક ભગવાનનો આમ દર્શન ન થાય તેમ દર્શન ન થાય. હવે હારો માણસે જેને તેને દર્શન નથી આપતો આ દુનિયાનો, આ દુનિયાનો હારો, ઇંગ્લેન્ડના પ્રેસિડેન્ટને જોવો હોય તો ગમી માણસ જેને એમ કે મારે પ્રેસિડેન્ટને જોવો આપે દર્શન, કે પટાવાળો પલાણાનો આવ્યો છે કમ્પાઉન્ડર એને તમને મળવું છે, શું કે એને કહી દો હમણાં ટાઈમ નથી એમ. આ દુનિયાનો મોટો માણસ જો દર્શન ન આપે પુરુષોત્તમ નારાયણ, એમ શેના દર્શન આપણે આપણે પટાવાળા જેવા હોય ત્યાં સુધી કહો. જ્યાં સુધી કામ ક્રોધ લોભ આદિકના વિકારની અંદર ખરડાયેલા હોય ત્યાં સુધી મહારાજ કેમ દર્શન આપે. માટે ભગવાનના ભક્તો એમ ન માને, મને દર્શન ન થાય, મને મૂર્તિ ન દેખાય, મારું મન સ્થિર ન થાય, મંડે બસ મંડે. પાછી વૃત્તિવાળી મારાના સ્વરૂપમાં જો મંડશે તો અવશ્ય મહારાજ એને દર્શન આપશે, એનું મન અવશ્ય સ્થિર થશે. રાજનીતિ કેમ શીખવી? પહેલાં સારી પેઠ મહિમા સમજવો અને પછી મૂર્તિનું ધ્યાન કરવું, અને પછી મહારાજ કે શ્રોત્ર ઇન્દ્રિય દ્વારા પરમાત્માની કથા સાંભળવી, તચાઈ કરીને એનો સ્પર્શ કરવો, જીહવા કરીને રસ લેવો, એવી રીતે ટન જો મારતો જશે મહારાજ કે તો ધીમે ધીમે કરતા એની અંદર જે દોષો રહ્યા છે દોષો હટવા માંડશે અને ગુણો આવવા માંડશે. પરમાત્માએ મન બુદ્ધિ ચિત્ત અહંકાર એના ખાના ફિક્સ તૈયાર કરેલા છે. આટલી વસ્તુ એમાં હમાય, પછી સારી ભરો તોય ભલે અને ખરાબ ભરો તોય ભલે. પેલું કેન આવે દૂધનું, વોટર બેગ, હવે એ વોટર બેગની અંદર તમે પાણી ભરો તોય ભલે અને એને તમે દૂધ ભરો તોય ભલે. 1 લિટરનું હોય તો તમે પાણી ભરો તો લીટર હમાય, દૂધ ભરો તો લીટર હમાય, ઘી ભરો તોય લીટર હમાય. એમાં માનો પાણી ભરેલું એમાં લોંદા ઘીના અંદર નાખવા મળો ને લોંદા જામેલું કે તો પાણી ઓટોમેટિક અંદરથી બહાર નીકળવા માંડે. એને કેવું ન પડે તો નીકળી જા, લોંદા ઘીના અંદર પડવા મળે એટલે પાણી ઓટોમેટિક બહાર નીકળી જાય. એમ હૃદયની અંદર પરમાત્માની મૂર્તિ લૂપી લોંધા જ્યારે પડશે ત્યારે કામ ક્રોધ લોભ સ્વાર્થ સ્નેહ માન આદિ ઓટોમેટિક બહાર નીકળવા માંડશે. માટે ભગવાનના ભક્તો ભગવાનને વધારે વધારે સંભાળવાનો પ્રયાસ કરે. અને આને જ મહારાજે પુરુષ પ્રયત્ન કીધો, બરાબર સમજો, આને જ મહારાજે પુરુષ પ્રયત્ન કહ્યો છે, બીજો નહીં. પરમાત્માનો મહિમા સમજી, પરમાત્માની મૂર્તિને ધારવી, પરમાત્માની કથા સંભળાવી, એના જ દર્શન કરવા, એનો સ્પર્શ કરવો, એનો મહિમા વાગોળ્યા કરવો, આ નામ પુરુષ પ્રયત્ન છે. અને મહારાજ કે આવો એક પુરુષને પ્રયત્ન કરે તો કલ્યાણના તમામ સાધનો અંદર આવી જાય છે. અને મહારાજ કે આવા માર્ગે ચાલ્યો તેને સ્વભાવ જીત્યાનો અતિશય મોટો આ ઉપાય છે. અને પુરુષ પ્રયત્ન રૂપ જે ઉપાય છે તેને સાવધાન થઈને કરે તો જેટલા કલ્યાણ અર્થે સાધન છે તે સર્વે પુરુષ પ્રયત્ન રૂપે સાધન વિશે આવે છે. માટે પુરુષ પ્રયત્ન છે તે જ કલ્યાણ અર્થે સર્વ સાધન થકી મોટું સાધન છે. ઇતિ વચનામૃતમ ગરડા મધ્ય પ્રકરણનું 12મું થયું. હવે મહારાજ 13મા વચનામૃત ઉપર જઈ રહ્યા છે. હવે સાચા મોતી છે પણ આ ચારો હંસને કામ લાગશે, બરાબર સમજે. હવે જે વાત છે સાચા મોતીની વાત છે પણ હંસને કામ લાગશે. હંસને ચારો હોય સાચા મોતીનો, બગને હોય મચ્છનો. સાચા હંસ જેવા ભગવાનના ભક્તો હશે એને મધ્યનું 13મું વચનામૃત એ મોતી સમાન છે, સાચા મોતી સમાન છે અને બીજા માટે કામનું નથી. પણ હૃદયથી મહારાજને પ્રાર્થના કરી, હે મહારાજ તમે બધાના થઈ જાઓ, બધાના હૃદયમાં તમારી હા પડી જાય અને બધા જ હંસ બની જાય અને આપને પ્રાપ્ત કરી શકે એવી મહારાજના ચરણારવિંદમાં પ્રથમ પ્રાર્થના કર્યા પછી આપણે હવે મધ્યનું 13મું વચન એનો પ્રારંભ કરીએ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1878ના શ્રાણવદી અમાવાસ્યાની દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની ઓસરીએ ચાંકડા ઉપર વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો તથા ધોળી ચાદર ઓઢી હતી અને મસ્તક ઉપર શ્વેત પાક બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. મહારાજની મૂર્તિને ધારતા જજો, કથાને સાંભળતા જજો. પછી શ્રીજી મહારાજે પોતાના બે ભુજા ઊંચા ઉપાડીને સર્વને છાના રાખ્યા. મહારાજ ઘણી ફેરી છાના રાખ્યા પણ આવી રીતે પહેલી વાર રાખ્યા, બે ભુજા ઊંચા કરીને. ઘણી ફેરી આપણે કોઈને કહેતા શાંત થાવ, શાંત થાવ, આમ થોડું ઘણું કામ હોય તો આપણે કહેતા શાંત થાવ ને ભાઈ, વાત સાંભળો ને મારી. પણ ઓચિંત એવી કોઈ આમ અગત્યની વાત યાદ આવી જાય તો આપણે ઓચિંત હાથ ઊંચા, એટલે છુપ થાવ ને મારે વાત કેવી છે. એ મહારાજને જાણે ઓચિંતા યાદ આવી ગયું કે જે કરવા માટે હું આવ્યો છું એ રખે ને આમને જો ચાલ્યું જશે, હું પ્રગટ થયો ને વર્ષો વીતી ગયા, આજે 41 વર્ષના વાયદા વાઈ ગયા છે અને આમને એમ જો કહી રાખીશ તો લોકોને કદાચ નહીં દે. તો મહારાજ તુરંત એલા છાનારો, મારે તમને વાત કેવી છે. બે હાથને મહારાજ ઊંચા કર્યા ને પછી પોતાના મુખારવિંદની આગળ સ્તુતિ કરીને બેઠા એવા જે સંત તે પ્રત્યે શ્રીજી મહારાજ એમ બોલતા હવા જે, હે સંતો, જે મોટેરે મોટા રહો ને વાતમાં સમજતા હો તે આગળ બેસો. બે શબ્દ મહારાજ વાપર્યા, મોટેરે મોટેરા હો અને વાતમાં સમજતા હો એ આગળ બેસો. એમ કેમ ન કીધું કે મોટેરા મોટેરા હો એ આગળ બેસો? ઘણી ફેરી હોય મોટેરો, કહેવાતો એ મોટેરો પણ સમજતો કાંઈ ન હોય, સમજાય છે? એટલે મહારાજ બે વિરુદ્ધ આપ્યા. તો આપણા મનમાં એમ થશે કે નાનો હોય ને સમજતો જ મહારાજ આગળ કેમ ન બોલાવ્યો? તો આ જગતનો અવિવેક થાય પાછો, કે અમારો નાનો છોકરોને આગળ બેસે, ડોહા બીજા દાદા બધા પાછળ બેઠા છે. એટલે મહારાજ બહુ અનુસંધાન રાખ્યું, આ લોકમાંય મોટેરા હોય પણ લોકમાં મોટેરામ પાછા સમજતા હોય આગળ બેસો એમ. મહારાજ કે સમજતા હોય પણ લોકમાં મોટા ન હોય ને તો એને વિવેક ખાતર પાછળ બેહવું. એનો મતલબ એમ નથી કે આગળ બેઠા એટલા સમજતા હતા, બરાબર સમજ્યો, પાછળ બેઠેલા નાનામાં નાના ભક્તો એ પણ મહારાજ સ્વરૂપને જેમ છે એમ સમજતા હશે, પણ મહારાજ લૌકિક વ્યવહાર પણ રાખ્યો અને આધ્યાત્મિક માર્ગને પણ સદ્ધર બનાવવા માટે મહારાજ બોલ્યા, જે મોટેરા મોટેરા હોવ અને વાતમાં સમજતા હોવ એ આગળ બેસો. ને આ એક વાત કરું છું, તે સર્વે ચિત્ત દઈને સાંભળજો, નહીં તો નહીં સમજાય. અને આજે મારે વાત કરવી છે તે કાંઈ દંભે કરી નથી કરવી તથા માને કરી નથી કરવી, કારણ કે ઘણી ફેરી મોટપ કહેવાતી હોય, દંભે કરીને કહેવાતી હોય, હોય ને કહેવાતી હોય. એટલે પહેલી વાત તો મારે જે કહે છે, આજ અમે જે મોટપ કહેશું એ હકીકત અમારી મોટપ એવી છે માટે કહીએ છીએ, ખોટી તમને દેખાડવા માટે કહેતા નથી. માને કરી નથી કહેવી, અમે મોટા અમારી કહીએ અને દુનિયા અમને માનવા માંડે એટલા માટે પણ અમારે કહેવી નથી. તથા પોતાની મોટે વધારવા સારો નથી કરવી, એ તો એમ જાણીએ છીએ. જે આ સર્વે સંત હરિભક્ત છે તેમાંથી એ વાત કોઈકને સમજાઈ જાય તો તેના જીવનું અતિ રૂડું થાય તે સારું કરીએ છીએ. આજ અમે જે વાત કરીએ છીએ મારે કે કોકને જો સમજાઈ જાય, તમે કલ્પના તો કરો, મહારાજ પ્રગટ બિરાજે છે, પ્રગટ બિરાજે છે અને સભા બેઠી છે, તો મહારાજના મોઢામાંથી શબ્દ કેવા નીકળે, આ વાત કોઈકને સમજાઈ જાય તો કામ થઈ જાય. તે દાડે આ વાત બધાને જો ન સમજાતી હોય તે દિવસે, તો આજ તો બધા ન સમજાય, હે, એમાં શું કહેવું? માટે આજ જેને સમજાણે અથવા તો તે દિવસે જેને સમજાણે એ બધા બળભાગી આત્મા છે અને ભગવાન સ્વામિનારાયણના કૃપા પાત્ર છે. તે દાડે સમજાણે તોય ભલે, આજ સમજાય તો તોય ભલે ને હવે પછી સમજાશે એને ભલે. મહારાજ કે આજ અમારે જે વાત કહેવી છે એ કોઈકને જો સમજાય જાય તેના જીવનું ઘણું સારું થાય. અને આ જે વાત છે તે મારી દીઠેલી છે ને મારા અનુભવે કરીને પણ મેં સિદ્ધ કરી છે અને સર્વે શાસ્ત્રમાં પણ મળતી આવે છે. અને તે એ વાત સભામાં કર્યા જેવી નથી તો પણ સભામાં કરીએ છીએ. મહારાજ કે આ તો ખાનગીમાં કીધા જેવી વાત છે, પણ તોય મહારાજના મનમાં એમ થયું છે ખાનગીમાં કીધ કીધ કરીને કેટલાકને કહીશ અને હું કોઈકને ખાનગીમાં કહીશ અને પછી એ બિચારો જાહેરમાં કહેશે ને તો એટલા બધા માનશે નહીં હું હાલી મળ્યો છે. મહારાજા તો કોઈ દી નથી કીધું આવું. અને મહદઅંશે મહારાજે પોતાના સ્વરૂપની વાત ખાનગીમાં બહુ જ કીધી છે, પણ ક્યારેક આ વિચાર ઉપર મારા જાહેરમાં આવ્યા છે. નહીંતર મહારાજ જાણતા હતા જાહેરમાં ઉપાધિ થાય એટલે નહોતા કહેતા, પણ તોય મહારાજના મનોમાં એમથી પાછળથી બિચારા જે જાણે છે કહે ને તો એને હખ નહીં લેવા દે એટલે મહારાજે ક્યારેક ક્યારેક જાહેરમાં વાત કરી છે. મહારાજ કે બાકી કીધા જેવી નથી જાહેરમાં વાત, લો તોય પણ આ જાહેરમાં કહીએ છીએ. મારે સહજ સ્વભાવ એમ વર્તે છે જે આ સંસારની વિશે જે અતિરૂડો શબ્દ તથા અતિરૂડો સ્પર્શ તથા અતિરૂડો ગંધ તથા અતિરૂડો રસ તથા અતિરૂડું રૂપ એ જે પંચ વિષય તેમાં હું મારા મનને બાંધવાની જ છું તો પણ નથી બંધાતું ને એમાં અતિશય ઉદાસ રહે છે. અને એ જે સારા પંચ વિષય તથા નરસા પંચ વિષય તે બે સંવર્તે છે અને રાજા તથા રંક તે પણ સંવર્તે છે અને ત્રિલોકીનું રાજ કરવું તથા ઠીકરું લઈને માગી ખાવું તે પણ સંવર્તે છે અને હાથીને વધે બેસવું તથા પગપાળા ચાલવું તે પણ સંવર્તે છે અને કોઈક ચંદન તથા પુષ્પ તથા સારા વસ્ત્ર તથા ઘરેણા ચડાવે તથા ધૂળ નાખે તે બે સંવર્તે છે અને કોઈક માન આપે તથા કોઈક અપમાન કરે તે બે સંવર્તે છે તથા સોનું રૂપું હીરો તથા કચરો તે બે સંવર્તે છે અને આ હરિભક્ત બહુ મોટો ને આ હરિભક્ત નાનો છે એમ પણ નથી જણાતું. બધા હરિભક્ત સરખા જણાય છે અને આ મારા અંતઃકરણને વિશે અતિ તીવ્ર વૈરાગ્ય વર્તે છે તેનો પણ ભાર નથી જણાતો. જેમ કોઈક માથે પાણો ઉપાડ્યો હોય તથા રૂપિયા અને સોનામોની વાંસળી કેડે બાંધી હોય તેનો ભાર જણાય છે તેમ ભાર નથી જણાતો. અને મારે વિશે સદ્ધર્મ છે તેનો પણ ભાર નથી જણાતો તથા મારે વિશે જ્ઞાન છે જે હું બ્રહ્મ છું તેનો પણ ભાર નથી જણાતો. અને આ જે હું ઉપર થકી કંઈક પદાર્થ વખાણું છું ને કોઈક પદાર્થને કો વખાણું છું તે તો જાણી જાણીને કરું છું અને જે જે પદાર્થને વિશે ઇન્દ્રિયોની વૃત્તિને બળાત્કારે જોડું છું તે માંડ માંડ તે પદાર્થ સન્મુખ રહે છે અને જ્યારે ઢીલી મેળું છું ત્યારે તરત પાછી વળી આવે છે. જેમ આકાશને વિશે પથ્થરો ફગાવીએ તે જ્યાં સુધી હાથને જોરે કરીને ઠેલાય ત્યાં સુધી જ આકાશને વિશે રહે છે ને પછી પાછો પૃથ્વી વિશે આવીને પડે છે. અને જેમ પૂછલેલ ઢોરો હોય તેને માણસ બળાત્કાર કરીને જ્યાં સુધી ઊંચું ચાલી રાખે ત્યાં સુધી રહે અને જ્યારે મૂકી દે ત્યારે ધબ લઈને પડી જાય. અને જેમ કોઈ પુરુષ સૂજે એટલો બળ્યો હોય ને દાંતે આખી સોપારી ભાંગી નાખતો હોય અંતે પુરુષને 10-20 કાગદી લીંબુ ચૂસાવ્યા હોય પછી તે શેકેલા ચણા પણ માંડ માંડ ચાવે તે વિષય સન્મુખ બળાત્કાર વૃત્તિને જોડીએ છીએ તો માંડ માંડ જોડાય છે. તે આજે એમ મને વર્તે છે તેનું શું કારણ છે? તો મારી ઇન્દ્રિયોની જે વૃત્તિ છે તે પાછી વળીને સદાય હૃદયને વિશે આકાશ છે તેને વિશે વર્તે છે. અંતે હૃદયાકાશને વિશે અતિશય તેજ દેખાય છે. જેમ ચોમાસાની વિશે આકાશમાં વાદળા છાઈ રહ્યા હોય તેમ મારા હૃદયને વિશે એકલું તેજ વ્યાપી રહ્યું છે અને તે તેજને વિશે એક ભગવાનની મૂર્તિ દેખાય છે. તે અતિ પ્રકાશમય છે અને તે મૂર્તિ ઘનશ્યામ છે તો પણ અતિશય તેજે કરીને શ્યામ નથી જણાતી, અતિશય શ્વેત જણાય છે. અંતે મૂર્તિ દ્વિભુજ છે, અંતે મૂર્તિને 2 ચરણ છે અને અતિશય મનોહર છે, પણ 4 ભુજ કે 8 ભુજ કે 10 ભુજ તે એ મૂર્તિને નથી. એ મૂર્તિ તો અતિ સૌમ્ય છે અને મનુષ્યના જેવી આકૃતિ છે અને કિશોર છે. તે મૂર્તિ ક્યારેક તો એ તેજમાં ઊભી દેખાય છે અને ક્યારેક બેઠી જણાય છે અને ક્યારેક હરતી ફરતી દેખાય છે અને મૂર્તિને ચારે કોરે મુક્તના મંડળ ભરાઈને બેઠા છે. તે સર્વે મુક્ત છે તે એક નજરે તે ભગવાનની મૂર્તિ સામે જોઈ રહ્યા છે. તે મૂર્તિને અમે પ્રગટ પ્રમાણ હમણાં પણ દેખીએ છીએ અને સત્સંગમાં નહોતા આવ્યા ત્યારે પણ દેખતા અને માતાના ગર્ભમાં હતા તે દિવસે પણ દેખતા હતા અને ગર્ભમાં આવ્યા મોરે પણ દેખતા અને અમે બોલીએ છીએ તે પણ ત્યાં જ બેઠા તા કા બોલીએ છીએ. અંતે તમે પણ સર્વે ત્યાં જ બેઠા છો એમ હું દેખું છું, પણ આ ગઢડું શહેર કે આ ઓસરી કાંઈ દેખાતું નથી. અને જ્યારે એ સ્વરૂપ જેને જાણ્યામાં આવે તેને જેમ અમને કોઈ વિષય સંબંધી સુખમાં આશક્તિ નથી તેમ તે પુરુષને પણ ક્યાંય આશક્તિ રહે જ નહીં. અંતે સ્વરૂપને તો તમે પણ દેખો છો પણ તમારા સમજ્યામાં પરિપૂર્ણ આવતું નથી. આ શબ્દો બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને જ્યારે એ વાર્તા સમજ્યામાં આવશે ત્યારે પંચ વિષય કે કામ ક્રોધાદિક સ્વભાવ તે જીત્યામાં પ્રયાસ થશે નહીં, સહેજે જીતાય જશે. અને એ જે એક રસ તે જ છે તેને આત્મા કહીએ તથા બ્રહ્મ કહીએ ને અક્ષરધામ કહીએ અને તે પ્રકાશની વિશે જે ભગવાનની મૂર્તિ છે તેને આત્માનું તત્વ કહીએ તથા પરબ્રહ્મ કહીએ તથા પુરુષોત્તમ કહીએ. ભક્તજનો, મહારાજનો ઠેરાવ આજ બહુ સ્પષ્ટ છે. શું ઠેરાવ છે? મારે જેવું મારું સ્વરૂપ છે એવું આજ ઓળખાવી જ દેવું છે. એવો ઠેરાવ કરીને મહારાજે વાતનો પ્રારંભ કર્યો, પણ વાતનો પ્રારંભ કરીને મહારાજે વાતને ફેરવી નાખી. બરાબર સમજજો, જો મહારાજને ઠેરાવ ન હોત કે આજ મારે મારું જેવું સ્વરૂપ છે એવું કહેવું છે તો મહારાજ વાતને આમ ફેરવત નહીં. મહારાજ જે પ્રથમ આમ જે મથાળું બાંધ્યું, મેદાન જે તૈયાર કર્યું એમાં મહારાજ પોતાનું સ્વરૂપ કહેવા માટે જાણે તત્પર થઈ ગયા હોય એમ કહીને તૈયારી કરી, પણ પછી મહારાજ થોડુંક લો કર્યું. મહારાજને મનમાં એમ થયું કે આ લોકો નહીં પચાવે તો, એટલે મહારાજ જે બોલ્યા ને તમે જોજો એ પોતે મુક્ત ભાવનાથી બોલ્યા છે. બરાબર તમે અનુસંધાન રાખજો, અત્યાર સુધી મહારાજ જે બોલ્યા એ મુક્ત ભાવથી જ બોલ્યા છે. એ સાબિત ક્યારે થાય મુક્ત ભાવથી બોલ્યા છે? તો અહીંયા છેલ્લે મહારાજ કીધું. શું કીધું? કે ધામ દેખાય છે, તેજ દેખાય છે, એમાં મૂર્તિ દેખાય છે, એ ઘનશ્યામ છે, અતિશય તેજ હોવાને કારણે શ્યામ નથી જણાતી. આ બધું બોલતા બોલતા મહારાજ કે અમે પણ ત્યાં જ બેઠા બધું બોલીએ છીએ ને જોઈએ છીએ ને, તમે પણ ત્યાં જ બેઠા છો પણ તમને વાત દેખ્યામાં આવતી નથી. અને જે દિવસે એ જ મૂર્તિ તમને મળી છે એમ કહી દીધું મહારાજ. જો અમે બોલીએ છીએ તે પણ ત્યાં જ બેઠા હતા કા બોલીએ છીએ અને તમે પણ સર્વે ત્યાં જ બેઠા છો એમ હું દેખું છું, પણ આ ગઢડું શહેર કે આ ઓસરી એ કાંઈ દેખાતું નથી. અને જ્યારે એ સ્વરૂપ જેને જાણવામાં આવે તેને જેમ અમને કોઈ વિષય સંબંધી સુખમાં આશક્તિ નથી તેમ તે પુરુષને પણ ક્યાંય આશક્તિ રહે નહીં. અમને આશક્તિ નથી તે ભગવાનને આશક્તિ હોય ન જ હોય. ભગવાન જેમ આશક્તિથી રહિત છે એમ એ પરમાત્માની જેને ઓળખાણ થઈ છે એવા મુક્તો પણ આશક્તિથી રહિત છે, આશક્તિથી રહિત છે. મહારાજે એમ કહેવા માગે છે જે સ્વરૂપ અમે તમને કહેવાના છીએ અથવા તો થોડોક જે અણસાર આપ્યો એ સ્વરૂપ જ્યારે તમને સમજાશે ત્યારે તમે પણ આશક્તિથી રહિત બની જશો અને અમારા મુક્ત જેમ ત્યાં બેઠા છે આશક્તિથી રહિત છે એવા તમે પણ આશક્તિથી રહિત થશો. અને તે સ્વરૂપને તો તમે દેખો છો. હવે શબ્દ બરાબર સમજો, એ સ્વરૂપને તમે દેખો છો. એ સ્વરૂપ ક્યાં છે? હા, મેં બેઠું છું. હવે મહારાજ આમ ધીમે ધીમે ટન માર્યો, એ સ્વરૂપને તમે દેખો છો. ક્યાં દેખો છો? તમારે હા મેં બેઠું છું, પણ તમારા સમજ્યામાં પરિપૂર્ણ વાત આવતી નથી. પણ તમારને વાત એ સમજાતી નથી. શું નથી સમજાતી? જે તેજની મધ્ય ઘનશ્યામ મૂર્તિ છે કે જેના અવલંબને કરી અને એનો મુક્ત એનું સેવન કરનાર બધા દોસ્તી રહિત થઈ જશે એ જ મૂર્તિ આ છે એવું તમારી સમજામાં આવતું નથી. અને જ્યારે એ વાર્તા સમજામાં આવશે ત્યારે પંચ વિષય કે કામ ક્રોધાદિક સ્વભાવ તે જીત્યામ પ્રયાસ થશે. અને હવે બરાબર સ્પષ્ટીકરણ મહારાજ કર્યું, જે દિવસે તમને સ્વરૂપ સમજામાં આવશે ત્યાં સુધી તમને દોષ તમામ પીડતા બંધ થઈ જશે, કોઈ એકે દોષ તમને પીડશે. અને એનો મતલબ શું થયો? હું ભલે હામે બેઠો છું મારનું કહેવાનો મતલબ સમજ્યા, હું ભલે સામે બેઠો છું, હું સામે બેઠો છું, તમે મારા દર્શન કરો છો, યદ્યપિ આજ તમને કામ ક્રોધ લોભ સ્વાસ સ્નેહ માન આદિના ભાવો જણાતા હશે. અને જણાતા હશે શું કામ જણાતા હશે? તમને હું મળ્યો છું પણ હું હજુ તમને જેમ છે ઓળખાણો નથી. મળ્યો છું, જે મળ્યો છે ઓળખાઈ જાય છું, એ જ ઘડીએ સમજાય, એ જ ઘડીએ મહારાજ કે તમારા તમામ દોષો નિર્મૂળ થઈ જાય છે. જેમ કોઈક 1,00,000 પાઉન્ડનો ચેક લખ્યો, બધું જ લખ્યું, આ બેંક આના ઉપર લખું છું, આમ છે તેમ બધી વિગત લખી, પણ સાઇન ન કરે ત્યાં સુધી એ ચેકની કોઈ વેલ્યુ નહીં. એ મહારાજ કે હું તમને મળ્યો તો છું જ, નો ડાઉટ, હા મેં બેઠો એટલે મળ્યો તો છું. મહારાજ કે હું મળ્યો છું પરંતુ તમારા દોષ નથી હટતા, એનું કારણ એવું છે, મળ્યો છું પણ તમારા સમજ્યામાં આવ્યો નથી. જે ઘડીએ જે દિવસે, પછી જે દિવસમાં કેવું લેવાનું, મહારાજ પ્રગટ બિરાજતા તે દિવસે સમજાય તોય ભલે, એના 100 વર્ષ ગયા પછી સમજાય તોય ભલે, આજ સમજાય તોય ભલે, 1,000 વર્ષ પછી સમજાય તોય ભલે, 1,000 જન્મ લીધા પછી સમજાય તોય ભલે, જે દિવસે મહારાજ કે તમને આ સ્વરૂપ સમજ્યામાં આવી જશે તે દિવસે આગળ જે સ્થિતિ એમ બતાવીશ એવી સ્થિતિ તો તમારી થશે. આ તો મહારાજ કે મેં જે વાત કરી તમારી સ્થિતિની વાત કરી છે, તમે ક્યાં લેવલ સુધી પહોંચવા માટે શક્તિમાન છો એ વાત કરી છે, આમાં બાકી મારું કાંઈ નથી. તમારે કયા લેવલ સુધી તમે પહોંચી શકવા માટે કેપેબલ છો એ વાત હું તમને બતાવું છું. આટલી સ્થિતિ તમારી છે પણ તમને ખબર નથી, એને કારણે તમે આજ ન્યૂન સ્થિતિમાં છો. ડાયમંડ હોય ને, ડાયમંડ તમને ખબર ન હોય એમ, એક પોખરાજનો ડાયમંડ કે શું કહેલો પડવાળો,